ગરડા પ્રથમના 38ના વચનામૃતના સંદર્ભમાં ત્યાગની વાત સ્વામીએ અહીંયા કરી. ક્યાં ભાઈ, વશરામ ભક્ત અને વૈકુંઠદાસ એને હવે દાંત નથી એટલે શેરડી નથી ખવાતી, તે એ શું ત્યાગ કર્યો છે? દાંત હતા ત્યારે તો નથી કહેતા કે માંદળિયા હોતી ખાઈ જતા હતા, ગઠોડાય વધવા નહોતા દેતા, બોલો. પણ હવે દાંત નથી. વૃદ્ધા નારી પતિવ્રતા જેવું સ્વામી કે કહેવાય, મળે અને મૂકી દે. મહારાજે તો ત્યાગનો મર્મ એવો કહ્યો કે જે પદાર્થનો ત્યાગ કર્યો એનો પછી ફરીથી ક્યારેય સંકલ્પ ન થાય એ ખરો ત્યાગી. પણ દ્રષ્ટાંત કેવું આપ્યું કે જેવી રીતે મળમૂત્રનો ત્યાગ કર્યો છે પછી ક્યારે એના વિશે કોઈ સંકલ્પ થાય છે, કોઈ ચિંતવન થાય છે ખરું? એવી રીતે છોડ્યું એ છૂટી જાય તો એ સાચો ત્યાગ છે. શંકર અને પાર્વતી આકાશ માર્ગે ફરતા હતા, ચાલ્યા જતા હતા, કૈલાસ બાજુ જતા હશે આમ કોઈ જગ્યાએ વિઝિટમાં ગયા હોય. તો સ્વાભાવિક છે, ભગવાન ભોલેનાથ સ્થાન બેઠા છે પણ થોડા પાર્વતીજી પ્રકૃતિ છે, પ્રકૃતિ દેવી છે, તો સ્વાભાવિક કે આમ ચારે બાજુ જોતા હોય. એમાં એક દ્રશ્ય જોયું, સ્મશાન દેખાયું. તો સ્મશાનમાં એક યોગી બેઠા છે અને સળગચિત ચિત્તામાંથી થોડાક અગ્નિના અંગારા લીધા છે અને બાટી શેકે છે, ભાખરી શેકે છે. કેવો વૈરાગ્ય છે! મોટા મોટા સાધકો થયા એ બધા સ્મશાનમાં બેસણા રાખ્યા છે, ત્યાં વૈરાગ્ય થાય. પણ આજે આજના જમાના પ્રમાણે ઉલટું થઈ ગયું હો. આમ કહીએ તો ઘણાને સારું ન લાગે, પરંતુ આજે સ્મશાન એટલે હરવા ફરવાના સ્થાન કરી નાખ્યા, બોલો. દેવી દેવતાઓની મૂર્તિઓ રાજકોટમાં સ્મશાન, તો બધા લોકો ફરવા જાય. હે, હા, જોવા લાયક સ્થળ હોય બધા હરે ફરે, હવે ત્યાંય વૈરાગ્ય ન થાય એવું ગોઠવી દીધું. શું કે આમ કોઈને આમ મોતની પેલી આમ લાગવી ન જોઈએ, પરછાયા ન લાગવી જોઈએ એવી સાવચેતી, એવી કઈ ભાવના હતી. પણ શાસ્ત્રીય રીતે જ્યાં ચિત્તા સળગતી હોય એનો ધુમાડો લાગે ને ત્યાં કોઈ દેવતાઓને શિવજી સિવાય ન પધરાવાય, શાસ્ત્રની આ એક આજ્ઞા છે. શિવ સિવાય કોઈ દેવી દેવતાઓને સ્મશાનમાં ન પધરાવાય, અપરાધ થાય છે. એ સ્મશાનમાં રહેનારા બધા દેવતાઓ નથી. ચિત્તાનો ધુમાડો આપણને પણ લાગે તો એ મનુષ્યોને માટે આજ્ઞા છે કે સ્નાન કરવું. અરે, ત્યાં સુધી કહેવાયું છે એવા પુરુષો માટે કે ચિત્તાનું દર્શન થાય તો પણ સ્નાન કરવું. ત્યારે હવે લોકો તો ચિત્તાની પાસે બેસીને ચાય પાણી નાસ્તા બધું ફટકારે છે. આજના યુગમાં તો કંઈ બોલાય એવું જ નથી. યોગીઓ ઉધૂતો ત્યાં વસે છે. તો એક યોગી સ્મશાનની એકાંત ભાગમાં ભાખરી શેકી અને તૈયાર કરે છે. પાર્વતીનું ધ્યાન થયું એટલે એમણે મહાદેવજીને કીધું, પ્રભુ જુઓ જુઓ કેવો તપસ્વી છે. અને શિવજી આમ જોયું, કહ્યું, કંઈ નથી, આમાં શું તમને એટલું બધું લાગે છે તપસ્વી જેવું? તો કે બસ, અમે બૈરા બોલીએ ને એની વાતને કાપવી એ પુરુષોનું ધર્મ. તમે લોકો કોઈ દિવસ અમારી વાતને સીધી ન લ્યો. મહાદેવ કે, દેવી આમાં ક્યાં કઈ એવી છે કે તમારી વાત સીધી ન લીધી? બાપા, તમારી કેટલી વાતોને સીધી લીધી છે! હું કોઈ દી સીધો ન ચાલુ તો પરિણામ પછી સીધો ચાલુ છું. શિવજી કે, તો કે ના, આ મહાતપસ્વી છે. શિવજી કે, નથી, ત્યાગી નથી. આટલો કોઈ બીજો આશરો પણ લેતો નથી? તો કે ના, જોવું છે. ચાલો, શિવજી એક સ્મશાન એક ભાગમાં ક્યાંક વિમાન ઉતાર્યું છે. ગયા પાછળ, પાર્વતીજીને કહ્યું પાછળ પાછળ ચાલો. પેલા યોગીની પીઠ પાછળ ગયા અને કહ્યું ભિક્ષામ દેહી, આમ કપડું આગળ કર્યું. તો પેલો યોગી, એને મળેલી ચાર પાંચ ભાખરી જ હતી, એટલો જ લોટ હતો ને એટલી શેકી હતી, એ શેકાઈ જ રહી હતી અને ભિક્ષામ દેહી થયું. એને ભાખરી આમ ઉપાડીને આમ જોડીને નાખી દીધી, પાછળ જોયું નહીં કે કોણ છે. તમે લોકો દાન કરો પણ 10 વાર જોઈને કરો ને, અને એ જુઓ કે એના આંખમાં કેવો હાવભાવ છે, મારી કેવી વખાણ કરે છે મને. હાર મોટો પહેરાવાય તો રૂપિયા ઉછળે, અમસ્થા નીકળે નહીં રૂપિયા. તો આમ જ ભાખરી જવા દીધી, બાટી જવા દીધી. ત્યારે પાર્વતીએ પાછું કાનમાં કીધું, જોયું આવો યોગી તપસ્વી તમને ત્યાગી મળ્યો છે ક્યાંય, કે જે દાન આપે છે આવા ભૂખના પ્રસંગે તો પાછળ જોતો નથી? ત્યારે શિવજીએ કહ્યું કે કઈ નથી વાત, આમાં મોટી વાત શું છે, આમાં કઈ બહુ ત્યાગી નથી આ. વળી પાર્વતીજીએ કહ્યું હજુ? હા, હજી ખાતરી કરવી છે? તો કે હા. ત્યારે શિવજીએ કહ્યું કે યોગીરાજ, તમે આવા ભૂખના પ્રસંગે તમે આ ભોજન આપી દીધું તો તમને કઈ મનમાં ખચકાટ ન થયો કે જમતી વખતે જ આ ક્યાંથી ટપક્યા? ત્યારે હજી સામું જોયું નથી. અને એ મહારાજા ભરતૃહરિ હતા, મહારાજા ભરતૃહરિ હતા, પણ જેવો પ્રશ્ન પૂછ્યો કે તમને ભાખરી દઈ દેતા કઈ થયું નહીં, ત્યારે એ બોલ્યા કે આ ચાર ભાખરીના ટુકડા દેતા મને શું થાય, જ્યાં મેં 92 લાખ માળવો છોડી દીધો તોય મને કઈ ન થયું, તો ચાર ભાખરી છોડવામાં મને શું થાય? ત્યારે શિવજીએ પાર્વતીજીને કહ્યું, લ્યો આ ત્યાગી છે, હજુ 92 લાખ માળવો મગજમાં ઘૂમે છે, છોડ્યો છે છતાં છૂટ્યો નથી, હવે પગલે ને ડગલે, ડગલે ને પગલે એને એમ જ છે કે મેં 92 લાખ માળવો છોડ્યો છે, 92 લાખ માળવો છોડ્યો. એ મર્મ શ્રીજી મહારાજ કહે છે. એકવાર છૂટી ગયું તો પછી જેને સંકલ્પ જ નથી થતો, ઘણા સાધુ હોય એને ક્યારેક કઈ કહીએ ને કે ભાઈ આમ નહીં તેમ નહીં, તો કે શું અમે કઈ ભગત ભિખારી હતા, અમારે ઘેરે 100 વીઘા જમીન હતી, તે ભાઈ આવવાનું કોણ ના પડે પાછા? આ માર્ગ જ ભિખારી નો છે, ભિખારી હતા એમ નહીં અત્યારે છો જ તો. અને લલાટમાં ભિખારી પણ જેને લખ્યું હોય એ ભિખારી જ કહેવાય ને, એ વયા જાય તો શું ભિખારી જ રહી, નસીબમાં નથી. એટલે બધું હતું છતાં ભિખારીનું અંક માર્યો તો નસીબમાં. એટલે એમ સમજે તો ખરો ત્યાગી કહેવાય. પરંતુ એને સ્મૃતિ કર્યા રાખે, અમારે ઘેરે તો 2 ટ્રેક્ટર હતા, મને તો રોજ સવારમાં મારી મમ્મી માખણ ખવડાવતા, એ છૂટ્યું નથી. આ રમૂજ નથી, હકીકત હોય છે. જે છૂટી જવું ને એ બહુ જ કઠણ વાત છે. જે છોડ્યું છે, છોડ્યું છે એટલે એ સ્ત્રી છોડી છે, ધન છોડ્યું છે, દ્રવ્ય છોડ્યું છે, પરિવાર છોડ્યો છે, માન પ્રતિષ્ઠા બધું છોડ્યું છે. એ ત્યાગે થયા પછી પેલાની સ્મૃતિ ન હોય, સંકલ્પ ન હોય, એ તો સમજ્યા. એમાં અહંતા મમતા પણ ન હોય એ સમજ્યા. પરંતુ જે ત્યાગને માર્ગે છે એ માર્ગમાં ફરીથી એવા વ્યવહાર ઉભા ન કરે. હવે ત્યાં માનો કે 60 વીઘા જમીન છોડી દીધી હોય ને અહીં 600 વીઘાનું ફાર્મ લે અને પછી પેલાને યાદ ન કરે, તેમાં શું મોટી વાત છે? 60 વીઘામાં શું ન યાદ કરવાનું હોય? એટલે અહીંયા મિલકતનો ધણી થઈ જતો હોય, અહીંયા દ્રવ્યમાં આસક્તિ થઈ જતી હોય, અહીંયા માન પ્રતિષ્ઠા અનંત ગણી ભૂખ વધી જતી હોય પ્રતિષ્ઠાની, માનની, પૂજાવાની, મોટા થવાની, તો એ ભગવા થયા તો અંદર ભગવું ન થયું. એટલે છોડ્યું છે મતલબ પદાર્થ નહીં, એની આસક્તિ, એની અહંતા, એની મમતા, તે ત્યજ ધર્મમ અધર્મમ ચ. આ કોઈ લોકના પદાર્થમાં એવું નહીં, પણ એક આત્મા અને એક પરમાત્મા સિવાય કોઈ પદાર્થમાં જેને આ શક્તિ નથી મહારાજ કહે એ ખરો ત્યાગી છે. ગ્રહ કુટુંબ એવું જ નહીં પણ આ લોકમાં ક્યાંય આસક્તિ નથી, સ્વર્ગાધિક લોકમાં આસક્તિ નથી, સિદ્ધિમાં આસક્તિ નથી. નહીતર ઘણા લોકો સિદ્ધિ મેળવે ને પછી એનો હુકમ ચલાવે, યોગ સાધના કરીને સિદ્ધિઓ મેળવે ને પછી લોકોને ડરાવે, પ્રસિદ્ધિ મેળવે. ઘણા લોકો ભૂત પ્રેતની સાધના કરે ને મહાપુરુષ થઈને પૂજાય, તો એવી પણ ખેવના નથી, પ્રસિદ્ધિની ખેવના નથી. અરે ચતુર્ધા મુક્તિની પણ ખેવના નથી. એવો જે ભગવાનનો ભક્ત છે એ ખરો ત્યાગી છે. તો ગ્રહસ્થ છે એ પણ કોણ ખરો છે? શ્રીજી મહારાજ કે જનકની પેઠે જે ઘરમાં રહે એ ખરો ગ્રહસ્થ છે. મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતિ કિંચન. સાધુ પુરુષો વારંવાર જનક મહારાજને પૂછે રાખે કે મહારાજ માયા કોને કહેવાય, અને અષ્ટાવક્ર મહાત્માજી એ સત્સંગ કરાવતા હોય, બીજા યોગીઓ બેઠા હોય, પણ એક વખતે એવો પ્રસંગ બન્યો, અહીંયા સત્સંગ ચાલે છે, બ્રહ્મ પરબ્રહ્મની વાતો ચાલે છે, અને મિથિલામાં આગ દેખાય, પણ એ આગના ભડકા જોયા ને ત્યાં પેલા સાધુઓ બધા દોડ્યા સૌની પેલા, કારણ કે એના ઝૂંપડા એ બાજુ હતા. જનક મહારાજ બેઠા રહ્યા, બોલો, પેલા એના લબાચા લઈને આવ્યા ને ત્યારે અષ્ટાવક્ર એ કહ્યું કે ક્યાં ગયા તા? તો કે બાપજી આ સળગતું તું તા લેવા જવું પડે ને જોળી તુમડા બધું. તો કે આ જનક મહારાજ તો ન ગયા, મિથિલા તો એ નહી હતી. હા મહારાજ એ તો ખરું, બસ તમે પ્રશ્ન પૂછતા હતા ને કે માયા શું? આ માયા, જનક માયા રહિત છે અને તમે માયા સહિત છો. પણ ઘણા લોકો આજના ચિંતકો છે એ વાતો કરે છે કે આ જનકને તો કઈ રાજા કહેવાય જે એની પ્રજા સળગતી હોય ને પોતે કે મારું કઈ હળગતું નથી. આજે એમ કહે છે કે આ કર્તવ્ય વિમુખનો બોધ છે. આજનો મુખ્ય પ્રધાન હોય ને કોઈ જગ્યાએ આગ લાગી હોય, ભૂકંપ થયો હોય, પછી એ કે મારું કઈ આમાં હળગતું નથી, તો એને એને યોગી કહેવાય? હા, પણ આપણને સમજતા આવડતું નથી. જનક મહારાજ છે અને એ વખતનું શાસન છે તો એનો અર્થ એવો છે કે દોડી દોડીને જનક મહારાજે બધું કરવાનું છે. અહીંયા ક્યાંય આગ લાગી હોય તો પછી મુખ્યમંત્રીએ ત્યાં એ તરત જવાનું ન હોય, એ તો ફાયર સ્ટેશન વાળા બધું સંભાળે. ઉલટાને આ લોકો જાય તો ઉલટાની અગવડ પડે ને, ભૂકંપમાં પણ એ લોકો જલ્દી નહીં જાય, સ્ટાફ મોકલશે, કારણ કે એની એની સુવિધામાં અગવડતા ઊભી થાય. તમારું ઘર સળગે છે, ફાયર સ્ટેશન વાળા બધા આવી ગયા છે, તમને ખ્યાલ છે કે એ લોકો એનું કામ કરે જ છે, પણ તમે રહી શકો ખરા? આ શક્તિ તમને દોડાવે છે, કઈ કરી શકવાના નથી, આ શક્તિ દોડાવે છે. જનક મહારાજનું શાસન, એ રાજા મહારાજાનું શાસન, સત્સંગમાં બેસતા હોય એટલે ઉલાળીઓ કરીને નહોતા બેસતા, શું વ્યવસ્થા હતી, બધી રીતની તમામ પ્રજાની સુખાકારીનું ધ્યાન એ રાજા મહારાજાઓ રાખતા. જેને બ્રહ્મભાવ ખીલ્યો હોય એના દિલમાં કોઈને દુઃખનો પણ અવકાશ ન હોય, પણ એની ચિત્ત પ્રજ્ઞતા મહાન છે કે જે સુવિધા કરવાની છે એ તો થાય જ છે, પણ પોતાને કંઈક હિચકિચાટ નથી. એમ જનકની જેમ ગ્રહસ્થમાં રહે એ ખરો ગૃહસ્થ છે. અને જનક મહારાજ થવું કંઈ સહેલું છે ભાઈ? જનક એક સ્વપ્નમાં જાગી જાય, બોલો, જે ભર્તૃહરિ મહારાજ કીધા, પણ શિવજીએ કહ્યું કે આવી રીતનું છે, એ વાત સાંભળી તે દિવસથી પછી ભર્તૃહરિ મહારાજે એવી સાધના કરી કે અહંતા અને મમતા ઓગાળી નાખી. ફરી ગયા પાછા અને પાછળ ફરીને જોયું, ત્યાં તો ભોલેનાથ શિવજીને જોયે, એ તો એના ઈષ્ટ છે, પગમાં પડી ગયા, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, કહ્યું મહારાજ આપે મારી ભૂલ ઓળખાવી, નહીતર એ કેટલું છોડીને આવ્યા હતા તમને ખબર છે ને, કે ભર્તૃહરિ મહારાજ એટલે એનું ચક્રવર્તી શાસન, ભર્તૃહરિ મહારાજ છોડીને આવ્યા છે, અને એ કેટલા પ્રબોધમાં કે એની મહારાણી એક પિંગલા એ બે વફા બની, જાણો છો ને આપતો કથા. ભર્તૃહરિ મહારાજ એક પોતાની પત્ની બહુ પ્રાણ પ્યારી પિંગલા હતી, અતિ પ્યારી. પ્રસંગ એવો બન્યો, વનમાં ફરતા એક વનવાસીને અમર ફળ મળ્યું. એને થયું કે આવું અમર ફળ હું ખાઈને શું કરું અમર થઈને, એના કરતા આપણા દેશનો રાજા ખાય અને ભર્તૃહરિ મહારાજ જેવો રાજા ક્યાં મળવાનો. એને આવીને એમના ચરણમાં મૂક્યું કે મહારાજ અમર ફળ છે, આપ ખાશો અમર થઈ જશો. ભર્તૃહરિ મહારાજને તો પોતાની પત્ની પિંગલામાં પ્રેમ હતો, એટલે પ્રેમી હોય એ યાદ આવે, પ્રિય હોય એ, એટલે એમને એમ થયું કે હું ખાઈને શું કરીશ, મને જે ઈષ્ટ પ્રિય છે એને હું આપું. એટલે એમણે પોતાની પત્ની પ્રાણ પ્યારી પિંગલાને એ ફળ આપ્યું. પિંગલાના હાથમાં એ ફળ આવ્યું તો એને બીજે પ્રેમ હતો, બોલો. તો એને એ અશ્વપાલ, હવે અશ્વપાલ ઘોડાની સંભાળ રાખનારો, ઘોડામાં રહેનારો, એની સાથે એ પિંગલા મહારાણી. જુઓ તો ખરા, માણસનું મન ક્યાં ગટરમાં વળગે છે. એને અશ્વપાલમાં પ્રેમ હતો, નાટક જ ચાલતું ને તો ભર્તૃહરિ મહારાજ સાથે કે હું આપને બહુ પ્રેમ રાખું છું. હે, દુનિયામાં બહુ અટપટું છે ભાઈ. એ ફળ પિંગલા એ અશ્વપાલ ને આપ્યું કે લ્યો આ તમે ખાજો, તમે મારા ખૂબ વાલા છો. હવે અશ્વપાલ ના ફળ હાથમાં આવ્યું તો એને વિચારશો કે આ ખાઈને હું શું કરું. એને એક વેશ્યામાં પ્રેમ હતો, એને એ ફળ પેલી વેશ્યાને આપ્યું. હવે એને એ નથી કે મહારાણી પિંગલા આટલો મને પ્રેમ આપે છે તો એને અધૂરું શું હતું, તો એને એક વેશ્યામાં મન જોડ્યું હતું. અને વેશ્યા પાસે અમર ફળ આવ્યું હતું, એને એમ વિચાર થયો કે આ ખાઈને હું શું કરું, અમારા દેશનો રાજા ખાય તો સારું. અને એ ફળ ફરતું ફરતું પાછું ભર્તૃહરિ પાસે આવ્યું, અને ભર્તૃહરિ મહારાજે જોયું કે તું કાં છે લાયા. મહારાજે મત પૂછો, ક્યું ને પૂછે, વાત લાંબી છે. ખૂબ ધમકાવી, અશ્વપાલનું નામ આવ્યું, અશ્વપાલ બોલાયો, તું ક્યાંથી લાવ્યો, તો કે મહારાણી પિંગલાએ આપ્યું છે મહારાજ, બોલાવો પિંગલા. અને પિંગલાને બોલાવ્યો, અમર ફળ જોયું. ઘટના પછી કઈ બોલવા જેવું હતું જ નહીં, સામે પ્રૂવ હતું. આ હા, અને એ જ સમયે એને વૈરાગ્ય થઈ ગયો કે હું જેને પ્રેમ કરું છું એને મારામાં પ્રેમ નથી, તો ધિકાર છે આ સંસારને, આમાં રહીને મારે શું કરવું છે. અને એને ભગવો અંચળો પહેરી દીધો, અને એની જ પાસે ભિક્ષા માગી, ભિક્ષા દે દે મૈયા પિંગલા. તે આવું કોઈને થતું જ નહીં હોય. અરે હતર જગ્યાએ અમરફળ ફરતું હોય તો કોઈને વૈરાગ થતો નથી, બોલો. બૈરાવ બૈરાવ વાતો કરે એ કે તારા ધણીનો સ્વભાવ કેવો, તો કે મારા વર તો બહુ ગરીબ સ્વભાવના છે, મને કોઈ દી આમ ટાપલી અડાડે નહીં. તો બીજી કે મારા વરે એટલા બધા ગરીબ છે ને, હું ગમે એવો એના ઉપર હાથ ઉપાડી લઉં ને તોય કઈ બોલતા જ નથી. એક જણો બેઠો બેઠો બટન ટાંકતો હતો ગેલેરીમાં, તો બીજો નીકળ્યો, અરે વૈરાલો પરણેલો છો અને તું તારા શર્ટ ના બટન ટાંકે, ઘરવાળા શું કામના. એટલે કે મુરબ્બી જરા આંખો ખોલીને જુઓ, આ શર્ટ ના બટન નથી ટાંકતો, એના બ્લાઉઝ ના ટાંકું છું. વૈરાગ થાય છે તો કેવી ચેતના છે ભર્તૃહરિ મહારાજની, કે વૈરાગી થઈ ગયા, ચાલ્યા ગયા, છતાંય એવી સૂક્ષ્મ અહંતા મમતા રહી, એને મહારાજાએ તોડી નાખી અને શુદ્ધ કંચન રૂપ થયા. તો ગ્રહસ્થમાં જનક મહારાજ, એટલે એ લોધિકા દરબાર હવે સિંહજીભાઈ એ આપણા જનક છે. એમાં દાંતણ ચિરાઈ ગયું, વ્યવહાર ચિરાઈ જાય. અને એ છ વાગે બેસે પૂજામાં, અને પછી ધ્યાનમાં તે બાર એક વાગે ત્યાં સુધી એનું પૂજન ને ભજન ને ધ્યાન ચાલે. તે ભલે એ બાર ગામના ધણી હોય, પણ એ બાર ગામડા તો દૂધથી બગરી ભેંસો હોય, રાજા કહેવાય નહીં એ તો. પણ એ વખતે બ્રિટિશ રાજનો એજન્ટ રાજ ને આ બધું આવી ગયેલું, કોઠી રાજકોટમાં હોય, અમુક દ્વેષી લોકો હોય ને, એને એવા પોલિટિકલ એજન્ટને બરમાં આવીને સવારના પોરમાં લઈ આવ્યા લોધિકા. જ્યાં ઉતરવાનો બંગલો હોય ત્યાં ઉતર્યા, અને આવીને માણસ મોકલ્યો તો આગળ તો ચોકીદાર ઊભા હોય, એમને કહ્યું કે પોલિટિકલ એજન્ટ આવ્યા છે અને બોલાવે છે. તો કે અત્યારે કઈ અમારાથી કહેવાય નહીં, સમાચાર પણ મોકલાય નહીં. તો કે પણ તમે શું વાત કરો છો, કોણ આવ્યું છે તો સમજો. તો કે એ સમજીએ છીએ પણ શું કરીએ, એટલે સમાચાર આપ્યા આપીને એમની નીચેના માણસો એમને કે ભાઈ આવી શકે એમ નથી. ઘણા લોકો વચ્ચેના હોય ને એ સાચી વાત કાં તો કહેતા નથી હોતા ને, ઘણી વાર તમે જો કહેતા પણ આવડતી નથી. અમે કઈ એમ સૂચના આપી હોય ને કે આ કારણસર આપણે આ વસ્તુ મોકૂફ રાખી છે, એમ તમે કહ્યા હોત, આવીને શું કહે ખબર, સ્વામીએ ના પાડી છે નથી કરવાનું, પણ જે આગલું કહ્યું એ એક શબ્દ ન કહે, કે ભાઈ શું કારણથી આ મોકૂફ રાખવામાં આવ્યું છે એ ન કહે, સ્વામીએ ના પાડી છે એટલે નથી કરવા પૂરું. એટલે વચ્ચે વાળા હોય છે ને એ ઘણી વાર બહુ મોટો પેલો કરતા હોય છે. એટલે ત્યાંથી મોસલ મોકલવામાં આવ્યું, જૂની પદ્ધતિ એવી, મોસલ એટલે દંડ ભરવો પડે. 100 રૂપિયાનો મોસલ આવ્યો, દંડ આપો તો ઉઠી જાય, નહીતર ઉઠે નહીં મોસલ. આ પદ્ધતિ એ વખતની રાજકારણની, 100 રૂપિયાનો મોસલ આવ્યો એટલે કામદારે તરત 100 રૂપિયા આપી દીધા એટલે મોસલ ઉઠી ગયો. જઈને પાછો આપ્યો, 100 રૂપિયાની ડગલી કરી કે ભાઈ 100 રૂપિયા આપી દીધા છે પણ અભયસિંહ આવશે નહીં. અરે આવું કેવું, થોડો વિચાર કરી 200 રૂપિયાનો મોસલ મોકલ્યો. 200 રૂપિયા બહુ કહેવાય હો, અત્યારે આપણને એનો મહિમા નથી. આપણે નાના હતા કેમ ધીરુભાઈ, ત્યારે 10 પૈસામાં તો બહુ થઈ જતું. 200 રૂપિયાનો મોસલ આવ્યો, 200 રૂપિયા ભરી દીધા, પાછો વયો ગયો. પછી પેલા ધુઆ પુઆ થઈ ગયા, સબ ખાલ સાગર ડાલો, ઉસકો નિકાલ દો સાહેબ, એસા કૈસા આદમી હે. એટલે પેલા લોકોએ કહ્યું, દેખો મહારાજ હમ કહેતે થે ને એ બડા અભિમાની હૈ, કિસી કો ભી જવાબ નહીં દેતા, હમને આપકો સુનાયા ને વ સહી હૈ ને, હા બિલકુલ સહી હૈ. પછી એને ભોજન ને પાન બધા લોકો કરાવવાની હોય સુવિધા હોય તે કરાવતા, અને આ બધું થયું ને એમાં 12-1 વાગ્યો, અને પછી એ ભાઈસિંહજી પૂજામાંથી કાટ 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 નીચે ઉતર્યા. ત્યાં કામદાર દોડ્યા કે મહારાજ રાજકોટથી પોલિટિકલ એજન્ટ આવ્યા છે અને આવી રીતે અમે દંડ ભરી દીધો છે, બહુ સારું કર્યું, કઈ વાંધો નહીં, દંડ ભરી દીધો ને કઈ વાંધો નહીં. લોધિકા દરબાર એમને પૂજાના વસ્ત્રે આવ્યા જ્યાં પોલિટિકલ એજન્ટ ઉતર્યા હતા. હવે પોલિટિકલ એજન્ટ પહેલી વાર આવ્યા છે, લોધિકા દરબારને જોયા નથી, એવી પડછંદ 6 હાથ ઊંચી કાયા હોય, 6-6 કલાક મેડિટેશન કરતા હોય, જગતના ભાવનો હોય, કેવો પુનિત પુરુષ હોય, અને કોઈ માયાનો દાગ ન રહ્યો હોય, એ મૂછો, વિશાળ ભાર, તાજો તિલક ચાંદલો, પૂજાના વસ્ત્રો, હાથમાં ગૌમુખીને માળા, એ કટ 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 કરતા જ લોધિકા દરબાર અભયસિંહજી જેવો પ્રવેશ કર્યો. પોલિટિકલ એજન્ટ તો ઓળખતો નથી, એ એના સોફા ઉપર આમ બિરાજમાન છે, પણ જેવા અંદર પ્રવેશ થયા ને એકદમ ઉભા થઈ ગયા, કોઈ ફિરસ્તા આયા ક્યા, દેવતા પુરુષ આયા ક્યા, કોને પૂછો તો પૂછો તો કોને, ઓહો એસા આદમી હા કહા છે. ત્યારે પેલા એ કહ્યું કે મહારાજ આ પોતે ખુદ લોધિકા દરબાર અભયસિંહજી છે. હ આવો આવો આવો, આખો માણસ જોઈ રહ્યો, ઓહો હો, એ આદમી અભિમાની નહીં હોઈ શકતા, મેરે અભિમાન કો ભી ગિલા દેતા હો, આદમી અભિમાન નહીં હોઈ શકતા, અભિમાની નહીં હોઈ શકતા. બેઠે બેઠી પોલિટિકલ એજન્ટ સન્માન આપવા માંડ્યા. અભયસિંહજી દરબાર હાથ પકડી લીધા કે હું ક્ષમા ચાહું છું, આવી નહોતો શક્યો, ક્યું નહીં આતે થે, મેં ખુદા કી બંદગી કરતા, હા બંદગી કરતે દે, કિસીને મુજકો સુનાયા નહીં કે અભયસિંહજી બંદગી મેં બેઠા. હા મહારાજ મારો નિયમ છે કે હું જયારે બંદગીમાં બેસું છું ત્યારે બધું સળગી જાય, તો મને એનો ફડકો હોતો નથી, એટલે હું આવી ન શક્યો. આપે મને કહ્યું કામદારે કે આપે મોસલ મૂક્યા, એની પણ માફી ચાહું છું, દંડની મને કોઈ વિષાદ નથી, પૈસાનો મને મોહ નથી, અને મને આ રાજકાજનો મોહ નથી, મને તો ઉલટાની તમે દયા કરી કે આ રાજકાજની ચિંતામાં હું બરાબર ધ્યાન કરી શકતો નહીં, હવે હું 24 કલાક ધ્યાન કરીશ, 6 કલાક કરતો હતો ને, હવે હું 24 કલાક ધ્યાન કરી, બહુ મોટી મહેરબાની કરી તમે, કે આ છોડ્યું છૂટે એમ નતું, હવે એનો ભાર તમે લઈ લીધો. નહીં 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 નહીં, એસા નહીં હો સકતા દીવાનજી, હા ઉસકો 2 ગાંવ ઓર દે દો, 12 ગામડા ને ભલે 14 ગામડા કરી દો. હવે જે લોકો ખુશામતિયા હતા ને ખાલસા કરાવવા માંગતા હતા એ તો બધા ખુશ થયા હતા, પણ 12 ના 14 થયા, પણ ક્યારે થયા, ક્યારે થયા, એને જોતા નહોતા એટલે થયા. આપણને એમ થાય કે આવું કરીએ એટલે વધે, તો ન થાય.
આજે આપણે પઠન તો 39મું કર્યું, પણ થોડું એ પહેલા 38મો વચનામૃત, એમાં બે પ્રશ્નો બાકી છે. 38ના અંતભાગમાં બે પ્રશ્નો છે, એમાં એક પ્રશ્ન નથી, પ્રશ્ન નથી પણ શ્રીજી મહારાજે સ્વયં કહ્યું છે, કૃપા વચન છે કે ખરો ત્યાગી કોણ અને ખરો ગૃહસ્થ કોણ. એ મહત્વનું જ છે. શ્રીજી મહારાજ કહે કે જેણે જે પદાર્થનો ત્યાગ કર્યો, જે ભોગનો ત્યાગ કર્યો, જે સંસારનો ત્યાગ કર્યો, એનો પછી ફરીથી મનમાં સંકલ્પ ન થાય તે ખરો ત્યાગી. દ્રષ્ટાંત સરસ આપ્યું કે જેવી રીતે વિષ્ઠાનો ત્યાગ કર્યા પછી એનો ફરીથી સંકલ્પ થતો નથી, મળમૂત્રના ત્યાગ પછી કોઈને એના સંકલ્પ થતા નથી અને યાદ આવે તો પણ ચિતરી થાય, ઉલટી થાય એવું લાગે. ઉપરાંત મળ ત્યાગ કર્યા પછી કોઈને અહંકાર ન થાય કે મેં મળ ત્યાગ કર્યો. જાજરૂમાંથી નીકળ્યા પછી કોઈ ખોખારા ન ખાય કે હું મોટું કામ કરીને આવ્યો. અદભુત દ્રષ્ટાંત છે, ન અહંકાર ન મમત્વ ભાવ. નહીતર ઘણી વાર મમત્વ છૂટી જાય પણ અહમ છૂટે નહીં ત્યાગમાં. જે છોડી દીધું એ તદ્દન જતું રહે એ ખરો ત્યાગ છે. દેહથી છોડી દેવું એ કદાચ સરળ છે, પણ મનમાંથી જે છૂટી જવું એ ઘણું અઘરું છે. એટલે સંતો કહે છે હાથથી છૂટે તેને ત્યાગ કહેવાય ને હૈયાથી છૂટે એને વૈરાગ્ય કહેવાય. વૈરાગ્ય એટલે ખરો ત્યાગ, નહીતર સંસાર છૂટી જાય એના ઘણા કારણો છે. છૂટી જાય, એક સાધુ ભિક્ષા માગવા નીકળ્યા, તે ઘરને આંગણે આવીને ઉભા રહ્યા અને કહ્યું કે ભિક્ષામ દેહી. તે અંદરથી એક સદગ્રહસ્થો બહાર આવ્યા, એ કે મહારાજ તમે માગો તે ભિક્ષામ આપું, પણ મહારાજ મારું એક કામ કરી દો. તો કે બોલો ને. તો કે મારી બૈરી એવી તોફાની છે, એવી અવળા સ્વભાવની છે, વાત વાતમાં ઝઘડો, વાત વાતમાં કલહ. હે ભગવાન, તમે સાધુઓ જાણતા જ હો, મને કંઈક એવો મંત્ર આપો કે એ મંત્રના જપથી મારી બૈરી મને વશ થાય. પેલો સાધુ કે ભલા માણસ, એવો મંત્ર જો મારી પાસે હોત તો હું જ બાવો ન થાત ને. ઘર છોડ કે બનવા સકિયો, મન વાસના ત્યાગ કિયો હિ નહીં. ઘર છોડ કે બનવાસ કિયો, મન વાસના ત્યાગ કિયો હિ નહીં. પંચ કેશ બઢાય કે ધૂની તપે, સત ભોગ હરિ કો દિયો હિ નહીં. સતસંગ કો રંગ ગુમાઈ દિયો, સતનામ હરિ કો લિયો હિ નહીં. કહે દાસ સત્તાર સમજ રે મના, તુને પ્રેમ પિયાલો પિયો હિ નહીં. સાધુ કે હું ઘરે ઘરે ભિક્ષા માંગુ છું, એમાં ક્યાંક રાત રોકાઉં છું તો હું જોઈએ રાખું છું કે કોઈને એની બૈરી વશમાં હોય તો એની પાસે જરૂર મંત્ર હશે, હું મંત્ર ખોળવા નીકળ્યો છું. બાકી આ કોઈને વશ થાય તમારો અનુભવ શું કહે? ભગવાન રામચંદ્રજીએ કહ્યું છે, જદપિ રાખીય અતિ ઉરમાહી નૃપતી શાસ્ત્ર જુવતી વશ નાહી. કોઈને વશ ન થાય. એટલે છોડી દે પણ અંદરથી છૂટવું એ કઠણ છે. કદાચ સદભાવથી છોડ્યું હોય, સદવિચારથી છોડ્યું હોય, તો પણ પ્રથમના 14માં વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે જો અતિ કષ્ટ આવે અને કાં અતિ ખાવા પીવાનું મળે તો કાચી મતી હોય તો સંસારની વાસના ઉદય થાય છે. અતિ કષ્ટ આવે, ખાવા પીવા ન મળે, પહેરવા ઓઢવા ન મળે, આશ્રય ન મળે, તિરસ્કાર થાય, તો પછી શું થાય ખબર? આના કરતા ઘરે સારા હતા એટલે તુરંત સંસાર સાંભળે. અને કાં સારું સારું બધું જ ભોગ મળે, ખાવા પીવાનું મળે, અને એમાં વિવેક ન રાખે, વિવેક વગર બધું જ ઉપભોગ કરે તો શરીર અને ઇન્દ્રિયો પુષ્ટ થાય, એટલે સંયમ રાખવો હોય તો પણ ન રહે. ગુણાતીતાનંદ સ્વામી કે રોજ બરફીની 100-100 માટલીઓ આવે તો ખાધા વગર કેટલા દિવસ રહેવાય, અને જ્યારે ખાય ત્યારે એનો ગુણ ભજવે. મહારાજ કે ખાવા પીવામાં ઇન્દ્રિયોના આહારમાં વિવેક ન રાખે તો ગમે તેવો સમાધિ નિષ્ઠ હોય તો પડી જાય, ધીમે 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 એને ભોગ ખેંચી લે, ભલે વાર લાગે. એટલે અતિ કષ્ટ, અતિ ભોગ, એમાં જો વિવેક ન હોય તો ફરીથી સંસાર ઉઠે. એટલે ત્યાગન ટકે રે વૈરાગ્ય વિના, પણ વૈરાગ્ય ન ટકે રે વિચાર વિના. સતત વિચારની જ્યોત હોય તો જ વૈરાગ્ય ટકે. એટલે અંત્યના 24માં અને 39માં વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે આત્મા અને પરમાત્માના જ્ઞાનના વિચારમાંથી જે વૈરાગ્ય ઉદય થાય એ વૈરાગ્ય ક્યારેય મંદ પડે નહીં. નહીતર ફરીથી સંસાર આવે. એટલે સંસાર ખંખેરવો એ તો બહુ મોટી સાધના છે, માની લે એ વાત જુદી છે. સતતની સાધના છે, માર્ગ ખોટો નથી. આ એક ટાર્ગેટ મૂક્યો કે ખરો ત્યાગ આ છે. શ્રીજી મહારાજ એ સંતોની સભા બેઠી છે અને આમ આનંદના ઉદ્રેકમાં શ્રીજી મહારાજ કે સંતો તમે તો નારદ જેવા છો, શોભરી જેવા છો, પરાશર જેવા છો, બ્રહ્માજી જેવા છો, ખૂબ વખાણ કરવા માંડ્યા. તમારા વિશે શું શું કહું, શું શું ન કહું. ત્યાં બ્રહ્માનંદ સ્વામી ઊભા થઈ ગયા કે મહારાજ ગાળો દેવાનું રેવા દો. મહારાજ કે હા હા બ્રહ્મ મુનિ, હું ક્યાં ગાળો દઉં છું, તો આ શું ધંધો આદર્યો છે? તમે એમ કહો છો કે તમે નારદ જેવા છો, શોભરી જેવા છો, પરાશર જેવા છો, બ્રહ્મા જેવા છો, તો તમારું કહેવાનું શું થાય છે? આ જે સાધુઓ મારા સહિત બધા તમારી નજર સામે બેઠા છે, એને જ્યારથી ભગવી કંથા ઓઢી ત્યારથી એને સ્વપ્નમાં પણ જો સ્ત્રીનો ઘાટ થયો હોય તો તમે અંતર્યામી છો, બોલી દો. બાકી જેને જેને ગણાવ્યા એ બધા બાવડા પકડ્યા છે અને તમે એમને એની સાથે સરખાવો છો. આ ગાળો છે મહારાજ, અમારું અપમાન છે. શ્રીજી મહારાજ એકદમ ઉભા થઈ ગયા, અરખના આંસુ આવી ગયા. વાહ બ્રહ્મ મુનિ, વાહ વાહ વાહ, અમારે આવો જ પ્રત્યુત્તર જોઈતો હતો. હું જાણું છું તમને ત્રિકાલમાં સ્ત્રી ધનનો ઘાટ નથી, તમારા હૈયામાં તમે મને રાખ્યો છે, જગતને રાખ્યું નથી. કહેવાનું શું છે? પૂર્વે જે કહ્યા નામ ગણાવ્યા એના કરતા પણ તમે મહાન છો. એ સમજાય તો મહિમા સમજાય. શ્રીજી મહારાજ કે સંતો એટલા માટે તો તમે ગામડા ફરીને મારી પાસે આવો છો, ત્યારે હું તમારું સ્વાગત કરવા માટે ઉભો થઈ જાઉં છું, દોડીને તમને ભેટી પડું છું, ક્યારેક ક્યારેક તમને તો દંડવત કરી લઉં છું, તમને પ્રેમથી બાજુમાં બેસીને જમાડું છું, તમને પીરસતા હું થાકતો નથી, કાંડા મળી મળીને જમાડું છું, તમારી વચ્ચે બેસવામાં અને તમારી સાથે વાતો કરવામાં મને ક્યારે કંટાળો નથી. પણ એક વાત કહું, તમને બધાને એમ છે કે અમે શ્રીજી મહારાજની પાછળ પાછળ ફરીએ છીએ, પણ એ તમારી વાત ખોટી છે. બ્રહ્માનંદ ચાર ચૂપ થઈ ગયા. હા, આ સાચું કહું છું કે તમને આવા છો, છતાં તમને બધાને એમ છે કે અમે શ્રીજી મહારાજની પાછળ પાછળ ફરીએ છીએ. પણ સંતો સાંભળો, તમે એવા મહાન છો કે તમે જ્યાં જાઓ ત્યાં તમારી પાછળ પાછળ હું આવું છું. અનુવ્રજામ્યહમ અનુવ્રજામ્યહમ અનુવ્રજામ્યહમ. મને પણ એમ થાય છે કે તમારા ચરણની રજ જો મારી માથે પડે તો હું ધન્ય થઈ જાઉં, તમે એવા છો. બ્રહ્માનંદ સ્વામીએ કહી દીધું કે અમને સ્વપ્નમાં શ્રીનો ઘાટ નથી. કોઈ એમ કહી દે ઉભો થઈને એટલે આપણે માની લઉં. અંતર્યામી તો જાણે છે, પણ હવે આ બધાને સમજાવવામાં તો વાંધો નથી જ તો. પ્રમાણ છે એ જૂનાગઢમાં મહામદ ખાન મહામદ નવાબે શ્રીજી મહારાજની ભવ્ય સવારી સ્વાગત માટે મોકલી. ભગવાન સ્વામિનારાયણ બાદ અમારા નગરમાં પધારે. પણ મંગળ જે દિવાન હતો એ બહુ દ્વેષીલો હતો. સવારી તો મોકલી, પણ મંગળ દિવાને નવાબની ઘોડશાળમાં જે વાળી ઘોડો હતો, જે ઘોડીઓને થાણ દેવા માટે જ રાખ્યો હતો, સારી ઓલાદના ઘોડા પેદા કરવા માટે, અતિશય કામી, અતિશય ખુરાટ, સતત બાંધી રાખવો પડે, પાણી પીવડાવવા માટે જો બહાર થોડો લઈ જવો હોય કે તાજા વાતાવરણમાં લઈ જવો હોય તો ખુલ્લા ભાલાઓ દોઢ દોઢ હાથની નોકવાળા એની બાજુ ચાર ચાર જણા ચાલે અને એના શરીર ઉપર અણીઓ અડાડી રાખે ત્યારે ઘોડો કાબુ મારી. આવો ભયંકર તોફાની વાળી ઘોડો મંગળજી દીવાને શોખથી મારી કે ભલે નવાબે સ્વામિનારાયણને આમંત્રણ આપ્યું ને સવારી મોકલી, પણ આ વાળી ઘોડાના ઉપર બેસવા માટે વાળી ઘોડો મોકલું. ઇતિહાસ છે ભાઈ. અને વાળી ઘોડાને ચારેય બાજુ ભાલાની અણીઓ અડાડી અને સવારી માટે સામે મોકલ્યો. જૂનાગઢમાં ઘણા ઓળખતા હતા. હાહાકાર થયો કે આ તો ખેદાન મેદાન થશે, આ શું આદર્યું છે. શ્રીજી મહારાજે જોયું અને બ્રહ્માનંદ સ્વામીને સામે જોયું, સ્વામી બિરાજો આ ઘોડા ઉપર. બ્રહ્માનંદ સ્વામી કે પ્રભુ હાથે કરીને શું કામ હાડકા ભંગાવો છો, ફજે તો કરવો છે, મારો એ શું અપરાધ છે. શ્રીજી મહારાજ કે બ્રહ્મ મુનિ અપરાધ નથી, શિરપાવ છે, તમે સવારી કરો. બ્રહ્માનંદ સ્વામી મરજી સમજી ગયા. ઘોડાની પાસે રક્ષકોને જઈને કહ્યું કે ભાલા હટાવો. અરે ફકીર એ નહીં હટાયા જાતા, આપકો સવારી કરની હો તો વૈસે હી કર લો. વૈસે બ્રહ્મ મુનિ કહે વૈસે મુજે સવારી નહીં કરની, હટા દો એ સબ નોક. હટા દિયા. સડકથી બ્રહ્માનંદ સ્વામીએ ઘોડાની પીઠ ઉપર જઈને થપાટ મારી, સ્વામિનારાયણ. ઘોડો મહાયોગીની જેમ શાંત થઈ ગયો, કામ તિરોહિત થઈ ગયું, પશુના અંતઃકરણમાંથી કામ નીકળ્યું. જૂનાગઢની પ્રજા જોઈ રહી કે આ શું છે, રક્ષકો જોઈ રહ્યા. છલાંગ મારીને બ્રહ્મ મુનિ એ વાળી ઘોડા ઉપર જૂનાગઢની સવારીમાં સવાર થયા. પણ ક્યાંય નજર ઘોડાની જાતી નથી. સવારી પૂરી થઈ, ઘોડશાળમાં ઘોડો બંધાઈ ગયો. ધીમે ધીમે દિવસો ગયા, પણ અશ્વપાલો જે બધા હતા એને ચિંતા થઈ, ઘોડો તો ઘોડીઓ સામે જોતો જ નથી. એટલે બધા રક્ષકો હતા, પાલકો હતા, એને ચિંતા થઈ કે નવાબને કહેવું જોઈએ કે ઘોડો માંદો પડી ગયો છે. ઘોડો નવાબને પ્યારો છે, કંઈ થશે તો આપણે ફાંસી દેશે. નવાબને જાણ કરવામાં આવી કે હજુર આપ પધારો અને ઘોડાની ઉપર નજર કરો, પણ ઘોડાને કંઈક અનરવાઈ આવી ગઈ છે. એની અનરવાઈ સાંભળીને નવાબ દોડ્યા, ઘોડશાળમાં જોયું તો ઘોડો તો જાણે કોઈ મુદ્રા, ગંભીર મુખ મુદ્રા ધારણ કરીને, યા અલ્લાહ ઇસકો હુઆ ક્યા, ઇતના તેજીલા તો ખાર ઓર ઇતના નરમ, ચંદા ચારા ખાતા હૈ, અચ્છી તરહ સે ખાતા હૈ, તો ઉસમે બીમારી ક્યા હૈ, નજર ઉઠાતા નહીં હૈ માલિક, નજર ક્યું નહીં ઉઠાતા, કિતને દિન સે નહીં ઉઠાતા, ખાતા પીતા હૈ મસ્તી સે ઓર નજર નહીં ઉઠાતા, નહીં ઉઠાતા કિતને દિન સે. યે સ્વામિનારાયણ કી સવારી મે જબ ભેજા ગયા, કિસને ભેજા, મંગલજી દિવાન ને ભેજવાયા, તો ઉસ પર કોણ બેઠા હતા, વો બ્રહ્માનંદ ફકીર બેઠા હતા, યા અલ્લાહ પરવરદિગાર એ જિંદગી ભર શાંત રહેગા, એ ફકીર કા સ્પર્શ હો ગયા, જિંદગી ભર શાંત રહેગા, જિંદગી ભર શાંત રહેગા, ફકીર કા સ્પર્શ ક્યા નહીં કરતા, નહીં જાનતા વો બ્રહ્માનંદ, બ્રહ્માનંદ ફકીર કો, ઉસકી કસોટી નહીં લી જાતી, ઉનકા ચરણ છુઆ જાતા, ये प्रमाण है. पशुना अंतकरण माथी काम काढ़ी नाखे एना अंतर तमनी शू बात केवी, एनी शुद्धाई नी शू बात केवी. बीजू एक तमने मिरेकलज, ब्रह्मानंद स्वामी जारे लाडू दांजी हता पूर्वाश्रम मां, ये शीघ्र कवि छे, राजदरबार गजावे छे, ભુજ થી લઈને છેક ભાવનગર સુધી, ઘરે ફર્યા નથી ભુજની પિંગળ શાળામાં ભણ્યા પછી, વિજય સવારી નીકળે છે, નવાબો સલામ વરે એવું વ્યક્તિત્વ. પણ ખાસ નજરમાં લેવા જેવી વાત કે બ્રહ્મ મુનિ શીઘ્ર કવિ તો છે પણ શૃંગાર રસના પ્રધાન કવિ છે. શૃંગાર રસ સમજો છો ને, સ્ત્રી વિષયક, કામ રસાયક, એનાથી નવાબો આફરી નતા. જુનાગઢના નવાબને ત્યાં સાંજે બેઠા છે કચેરીમાં, સાહિત્યમાં લખાયેલું છે એ છંદ સવૈયા પણ છે, એ જુનાગઢના નવાબે પૂછ્યું, લાડુદાન જી નવાબ, એ દીપક જલ રહા હૈ, દીવો સળગતો હોય ત્યારે તો તેલના દીવાઓ હતા ને, તો એની જે શિખા શગ ફ્લેમ ये क्या बोलती है ये आप बताओ. देखो ये दीपक की ज्योत क्या बोलती है और क्यों डोलती है ये बताओ आप. अने ब्रह्म मुनिये जे दीवानी शग ऊपर माथी जे श्रृंगार झरतु जे कवित लख्यु के दीवो सुकाम डोले छे, मारे कहवाय नहीं आ बधुं, पण ये नवा वाह वाह माशाल्लाह या अल्लाह, એવા શૃંગાર રસના કવિ અને પરમ નૈષ્ઠિક, ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક, એ મિરેકલ. આઈ બાત સમજ મે? નથી અંતરમાં કોઈ દોષ નથી, અને લખલોટ સંપત્તિના ભેટ સોગાદો લઈને ભાવનગરથી ગરડા સુધીનું આગમન છે, અને ભાવનગરમાં તો લબાલબ એને સુવર્ણના અલંકારો ઘડવા માટે સોની રોકાણા છે, અને ત્યારે ગરડામાં આવે છે અને ભગવાન સ્વામિનારાયણની સામે ચા દ્રષ્ટિ થાય છે. ત્યાં ત્યાં દિલ લાગ્યા હમારા ફકીરી સે, ફકીરી સે, ફકીરી સે, દિલ લાગા હમારા ફકીરી સે, બસ એ અંચળો ઉતાર્યો અને ભગવો પહેર્યો, વાત સમાપ્ત. અને આટલા સમૃદ્ધિમાં બીજી વાત જુઓ, જે ઉછરેલા છે, આટલી સમૃદ્ધિમાં ઉછરા છે, સોના ચાંદીના ખૂંચામાં જમનારા છે, એ અંચળો પહેરીને બીજે દિવસે ભિક્ષાનું પાત્ર લે છે, કાચા લોટના ગોળા ખાય છે, કોથળા પહેરે છે, તિરસ્કાર સહન કરે છે, ખુલ્લા આસમાનમાં ધરતી ઉપર પડ્યા રહીએ છીએ. સ્મૃતિમાં નથી, અહમ નથી. બાકી મેં એક સાધુને કીધું, એને ઘડે ઘરે સારું હોય છે સાધુ થયા પેલા, એટલે મેં એને એમ કીધું, મેં કીધું આ ભગવાનની દયા છે કે આપણે કોઈ ચિંતા વગર ખાવું પીવું પહેરવું ઓઢવું આ બધું મળી જાય છે, તો મને કે શું અમે ઘેરે ભૂખે મરતા હતા? એ જાય નહીં. ન અહંકાર ન મકાર, આ ખરો ત્યાગ છે. ફ્લોપીને ઇરેઝ કરી નાખે. બીજી વાત શ્રીજી મહારાજે પાછી એનાથી ગહન કરી છે કે ત્યજ ધર્મમ અધર્મમ ચ. ધર્મ અને અધર્મ બંનેનો ત્યાગ કરીને આત્મા રૂપે વર્તી પરમાત્માની ઉપાસના કરે એ ખરો ત્યાગ. આ જરૂર વિચારો, અધર્મનો ત્યાગ તો ખરો, ધર્મનો પણ ત્યાગ. એનો બહુ સુંદર અર્થ લોયાના 15મા વચનામૃતમાં શ્રીજી મહારાજ આપ્યો કે મુમુક્ષુ જયારે આત્મવિચાર કરવા બેસે છે ત્યારે એને ધર્મરૂપ અધર્મરૂપ સત્યરૂપ અસત્યરૂપ સંકલ્પો આડા આવે છે, એ સંકલ્પનો ત્યાગ કરે. અને જે વિચારે કરીને સંકલ્પનો ત્યાગ કરે છે એનો પણ ત્યાગ કરે અને બ્રહ્મ રૂપે વર્તીને ભગવાનની ઉપાસના કરે એવો આ શ્લોકનો અર્થ છે. પણ દેહે કરીને ધર્મ નિયમનો ત્યાગ કરવો એમ કહ્યું નથી. અધર્મનો દેહે કરીને પણ ત્યાગ, કોઈ ક્રિયા નહીં, મનથી પણ ત્યાગ. ધર્મનો દેહે સ્વીકાર, મનથી અનાસક્ત ભાવ, નિર્લેપ ભાવ. ધર્મ પ્રવૃત્તિ થતી હોય, સત્કાર્યો થતા હોય, પણ એનો ન અહમ ન આસક્તિ. જેવી રીતે મહાત્મા ગાંધીજી અનાસક્તોનું મૂર્ત રૂપ, એ તો આપણે ગાંધીજી સમજાય એટલે નામાભિધાન આપીએ છીએ. બાકી આપણે પણ ત્યાં સંપ્રદાયની અંદર અનેક એવા લોકો જીવી ગયા છે અનાસક્ત. એટલે ધર્મ પુણ્ય કમાવાની ભાવના, સિદ્ધિ સિદ્ધિઓની કામના, કોઈ લોકલોકાંતરની કામના, કોઈ પોતાની સુખાકારીની કામના, એવા કોઈ આશયથી ધર્માનુષ્ઠાન ન કરે. અને અધર્મનો સદંતર ત્યાગ એ ખરો ત્યાગ છે. જેમ અધર્મ બાંધે એમ ધર્મ પણ બાંધે છે. આપણે સંતો કહે છે પેલી લોખંડની બેડી તો આ સોના ચાંદીની બેડી છે, આખરે તો બંને છોડવા પડે. શ્રીજી મહારાજે દાદા ખાચરના બેન પાંચુબા એમના દીકરી હીરુબા 12 વર્ષના હતા, એમને મહારાજે કહ્યું કે હીરુ, હા મહારાજ, તને રસોઈ આવડે? હા મહારાજ, મને આવડે ને. આપણે ત્યાં તો એ પેલી સંસ્કૃતિ છે ને કે બેનો રસોઈ બનાવે છે અને બધાને જમાડીને પછી જમે, આપણી એક સંસ્કૃતિ છે. એક જણાનો મિત્રો સાથે એને ઘર બેઠો હતો ને પછી રાતે મોડું થઈ ગયું, એટલે કહ્યું કે ભાઈ હવે મારે જલ્દી ઘરે જવું પડશે, હજી મારા ઘરના એમ ભૂખ્યા બેઠા છે. એટલે કે આવા કલયુગમાં તું જા પછી જમે આવું પાતિવ્રત્ય? તો કે એવું નથી, હું ઘરે જઈશ, રસોઈ બનાવીશ, પછી એ જમશે. ભલે આટલું બધું કદાચ આપણા દેશમાં હજી શરૂ નહીં થયું હોય, જોકે પણ અર્ધું પરધું કામ તમે કરવા માંડ્યા છો એ તો અમે જાણીએ છીએ. કહીએ જ દે મહેશ વાસણ ઉટકી નાખ, સાફ કરી નાખ, અને પેલો મળો બરમુડો પહેરીને મીંડો જ હોય, લોટ બાંધતો હોય એવો ભૂંડો લાગે, ગોઠણિયા વાળીને કાથરોટમાં ઘૂસતા મારતો હોય, ખૂંટીઓ ઉથરેટી ઉથામતો હોય એવો લાગે. હીરો, તને રસોઈ આવડે ને? હા આવડે મારા. તો તું આજે થાળ બના એકલી, હો બીજા કોઈને અડવા દેતી નહીં. હા મહારાજ, તને જેવી આવડે એવી બનાવજો, મારે તારા હાથનું ભોજન કરવું છે. કરુણા છે. હીરુભાઈ થાળ બનાવ્યો, બધાને થાય છે કે આવું કેમ, મહારાજને ફાવશે નહીં ફાવે, આપણો ઈષ્ટ છે. હીરુએ થાળ બનાવ્યો, હીરુબાએ મહારાજને પ્રેમથી જમાડ્યા, મહારાજ પ્રેમથી જમ્યા, ચડું કરીને પછી એમના માં હીરુબાના પાંચુબા એમને કહ્યું, પાંચુબા હા હવે હીરુનો દેહ નહીં રહે, હા મહારાજ, મને કોઈ એવો મોહ નથી, પણ આવો સત્સંગમાં યોગ મળ્યો, જરા ઉંમર થાય, મોટા થાય, આપનો યોગ છે, સેવા કરે, એના સાધનો પૂરા થાય અને પછી દેહ છૂટી જાય તો મહારાજ બહુ સારું. અત્યારે કાચી ઉંમરે મહારાજ કે એને કોઈ સાધનો બાકી નથી. આ એક બાકી હતું. કેમ? આપણા કારભારે હરજી ઠક્કર છે ને? હા મહારાજ, એમના માં છે આ, એને એક સંકલ્પ રહી ગયો મરતા મરતા કે મહારાજને મેં થાળ કરીને જમાડ્યા નથી, એટલે એ પધાર્યા છે, એ આ હિરુબા છે, મેં જમી લીધું, એ સાધનો પૂરા, હવે જશે. અને હિરુબાએ દેહ છોડી દીધો. આવવું પડે એટલે ત્યજ ધર્મમ ચ, એ કક્ષા છે કે ત્યાં ધર્મને પણ છોડી. જુનાગઢમાં, જુનાગઢ દેશમાં નારાયણદાસ સ્વામી થયા, મહાસમર્થ સાધુ. શાસ્ત્રીજી મહારાજ એમની ખૂબ સેવા કરી, ચાર આશીર્વાદ હાથ એમના ઉપર, આપણા ગુરુદેવ ઉપર. મહાપ્રતાપી ભગવાન જેવા સાધુ, એમ કહેતા સ્પષ્ટપણે હું ચિઠ્ઠી પુરુષોત્તમ નારાયણ ઉપર લખી દઉં, મારી ચિઠ્ઠી સ્વીકારી લે. આવા સમર્થ આજાન ભુજા એ સંત. છેલ્લે છેલ્લે જયારે રાજકોટમાં હતા, દેહ છોડવાનું થયું, તો રાજકોટમાં જે ઘનશ્યામ મહારાજ છે એની સામે દર્શન કરીને કહ્યું, હે મહારાજ, હે પ્રભુ, જીવનમાં ક્યારે અશુભ ઘાટ તો નથી થયો? જો અશુભ ઘાટ તો નથી થયો, શુભ ઘાટ થયા હતા, એ પણ સત્સંગને લગતા, એ બધા જ કાર્યો પૂરા કર્યા. એક સંકલ્પ હતો કે મારે જુનાગઢ રાધારમણ દેવના નિજ ગર્ભરૂમના જે બારણાઓ છે એને નક્ષીદાર અને જડાઉ કરવા, પણ હવે મારે તમારી પાસે આવવું છે, એટલે મહારાજ એ સંકલ્પ હું આજ તમને સોંપી દઉં છું. અને એ જ દિવસે નારાયણદાસ સ્વામી ચાલ્યા ગયા. આ અંચળા છે, મોટાઓ શીખવે છે, મારે તમારે બધા શીખવાનું છે. એમને પકડી રાખીએ ક્યાંથી મેળ આવે, પાછું ફરવું પડે, એટલે એ ખરો ત્યાગી છે. મને એમ એક વિચાર અત્યારે જ આવ્યો કે ભાઈ આ મેં વાત કરી એમાં તમને શું ફાયદો, અમારી વાત છે ને, તમને શું ફાયદો, તમે કોઈ સાધુ થવાના છો? અત્યારે થોડું લાંબુ થશે ને તો એમ થશે ઘરના ખીજશે. શું ફાયદો તમને? હા, ફાયદો છે અમારા માટે, આ દીવાદાંડી છે, લક્ષ્ય છે કે આવું થવું. તમારા માટે એ છે કે તમારે પુરુષોત્તમ નારાયણની સેવામાં પહોંચવું છે તો આવા સાધુને ખોળજો. એવો મળશે, એવામાં જોડાશો, ત્યારે એ છેક નારાયણની સેવામાં પહોંચાડશે. બાકી હવે પોત પોતાની બુદ્ધિ અનુસાર શિક્ષાપત્રીના અર્થો એવા વળા કરી અને સાધુઓના ધર્મોને ચગડોળે ચડાવીને સ્ત્રીઓ સાથે બોલવાના બેસવાના વ્યવહારો રાખીને બૌદ્ધિક રીતે તમને ગળે ઉતારીને તમારા ઘર ગૃહસ્થીઓ બધાને આમ સામે બેસાડે, સ્ત્રીઓ પુરુષો, અને તમારા કલહના પ્રશ્નોના સમાધાન કરે અને જાણે પોતે શ્રેષ્ઠ છે એવા પરચાની રંગોળીઓ પૂરે, એને તમે પકડી રાખો તો એ તમને મરવા ટાણે કે મર્યા પછી બિલકુલ કામ ના આપે, ભયંકર નુકસાન જાય. વૈતરણી કેમ તરો? એવી ગાય પકડી જેને પૂંછડું જ નથી. પૂંછડી ગાય કેમ, પૂંછડા વગરની ગાય ક્યાં પકડશે, ક્યાં લઈ જશે? હા, વ્યવહારમાં ચાલશે, ત્યાં નહીં ચાલે. અને ઘણી બધી ઘટનાઓ તો મરવા ટાણે સદગુરુ ઉકેલે છે, મર્યા પછી સદગુરુ ઉકેલે છે. વાંચજો ભક્ત ચિંતામણીમાં, દેહ છે ત્યાં સુધી સદગુરુનું કામ છે એવું નથી. એટલા માટે ખરો ખોળીને કહોતો આ મેસેજ છે. તો ખરા ત્યાગીની વાત, ખરા ગૃહસ્થની, એ તમારી વાત છે. શ્રીજી મહારાજ કહે, જેમ મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતી કિંચને, એવી રીતે જનક મહારાજની જેમ સંસારમાં રહે, નિર્લેપ રહે, એ ખરો ગૃહસ્થ છે. ચાવો લ્યો લોઢાના ચણ્યા. જનક મહારાજની છે, નિર્લેપ્રાય ગંગાને કિનારે અષ્ટાવક્રની સાથે જનક મહારાજનો સત્સંગ ચાલે. કેટલાય સાધુઓ બેઠા હોય, રોજ સત્સંગની જમાવટ થાય, પણ અષ્ટાવક્રજી મહારાજ જનક ઉપર ઓળઘોળ થતા હોય, એનું મુખ જોઈને હસતા હોય, અમી વર્ષા કરતા હોય, સાધુઓને ઈર્ષા આવે. કેટલાય સત્સંગમાં આવતા હોય એને એમ થાય કે આ એક રાજવી છે, રાજવૈવિધ્ય વૈભવથી ઘેરાયેલો છે, ગૃહસ્થ છે, જંજાળી છે, શું એવું ભાળી ગયા છે આ જનકમાં. એટલે પ્રશ્ન કર્યો અષ્ટાવક્રને કે મહારાજ માયા એટલે શું? અષ્ટાવક્ર ન સમજે એનો ભેદ. એમણે કહ્યું સાધુઓ શબ્દથી ઉત્તર આપું કે મૂર્તિમાન ઉત્તર આપું? અરે મહારાજ મૂર્તિમાન આપો તો બહુ સરસ. સારું આપશો. પછી ધીમે ધીમે વાત પલટાવીને પછી જયારે રંગ જામ્યો ત્યારે અચાનક મિથિલામાં આગ ફાટી નીકળી, ધુઆં ધુઆં ધું ધું જલને લગા, અને સાધુઓ ભાગ્યા. એના ઝૂંપડા ત્યાં હતા, એમાં વલકલો હતા, કૌપીનો હતી, તુંબડાઓ હતા. બચાવવા ને લેવા માટે સાધુઓ દોડ્યા, સંભાળીને પાછા આવ્યા, તોય હજી જનક અને અષ્ટાવક્રનો સત્સંગ ચાલુ હતો. એ આવી ગયા એટલે અષ્ટાવક્રે જનક મહારાજને પૂછ્યું કે મહારાજ આ મિથિલાયામ પ્રદીપ્તાયામ આ સળગે છે તો તમે કેમ ન દોડ્યા? તો કે મહારાજ નમે દહ્યતિ કિંચન, મારું કાંઈ બળતું નથી, મારું જે છે એ ક્યારે બળતું નથી, કારણ કે મારો આત્મા અને પરમાત્મા એ બળતા નથી, અને જે બળે છે એમાં મારું કાંઈ બળતું નથી. ત્યારે ફરીને પેલા સાધુઓ પ્રત્યે અષ્ટાવક્રે કહ્યું કે તમે શું કામ ભાગ્યા હતા? મિથિલા તાની સળગતી. તો કે મહારાજ આ હતા ને બસ આ માયા, મૂર્તિમાન ઉત્તર છે. ત્યારે સાધુઓને થયું કે જનકની પાછળ અષ્ટાવક્ર ઘેલા અમસ્થા નથી, આપણે કોફીનનું ચીથરું નથી છોડી શક્યા, આ માયા છે. હવે અહીંયા એક આક્ષેપ થાય છે કે ભાઈ જનક મહારાજની પોતાની નગરી છે, શાસક છે, રાજા છે, પ્રજાની પ્રત્યે કર્તવ્ય છે, તો જનક મહારાજાએ શું કર્તવ્ય નિભાવવા દોડી જવું ન જોઈએ? ભલે નિર્લેપની પૂંછડી હોય, અત્યારે અહીં ક્યાંય આગ ફાટી નીકળે તો આપણે દોડવાની ફરજ નથી? કે તો બધું મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતિ કિંચન, કેમ ના પાડો છો? તો પછી ક્યાં આમાં અર્થ જ રહ્યો? તો ખોટા પડ્યા. કર્તવ્ય ચૂકી જાય એ ઠીક છે, જરા પણ ઠીક નથી. પણ એક વસ્તુ સમજી લ્યો, આપણા શાસ્ત્રોની શૈલી જે સિદ્ધાંતને સમજાવો છે એને અનુરૂપ રૂપક આપે છે. શું રૂપક આપે છે? એવી કથા ઘડે છે અને એમાંથી સાર તારવીને એ સાર પૂરતું દ્રષ્ટાંત હોય છે. તો એમને એટલો જ ઋષિને સાર આપવો છે કે આત્માને પરમાત્મા સિવાય આ દુનિયામાં આપણું કશું નથી, અને બીજું જે કાંઈ સળગી જાય એમાંનું આપણું કંઈ સળગતું નથી, અને બીજો જનક જેવા મહારાજની જે નિર્લેપ દશા છે, ગ્રહસ્થ કેવો હોય, કેવો નિર્લેપ હોય, એ સાર તારવવા માટે આટલું દ્રષ્ટાંત છે. અને આનાથી વિશેષ મોટું દ્રષ્ટાંત કયું લાવી શકો બતાવો તમે? આનાથી ઉત્તમ એટલે રૂપક આપીને આ સાર પૂરતું દ્રષ્ટાંત છે. પરંતુ લોકો એનો જ્યારે બીજી રીતે અર્થ કરે, આટલા જ મેસેજને ગ્રહણ ન કરે, ત્યારે બે પ્રશ્નો ઊભા થાય છે. એક કે જનક મહારાજ કર્તવ્ય ચૂકી ગયા. બીજું, ઘણા લોકો એવો અર્થ લીધો કે પોતે ગમે તે અધ્યાત્મમાં હોય, પછી ગમે તે આસપાસ હાનિ નુકસાન થતું હોય, તો કે આપણે એમાં શું છે? આપણે તો આત્મા છે, આ તો બધી માયા છે, આ તો બધું પ્રપંચ છે. સમાજમાં જે કાંઈ થતું હોય તેના તરફ ધ્યાન દેતા નથી, કે આ તો સિનેમાનો પડદાની જેમ ચિત્રો દેખાય છે અને આવે છે જાય છે, ત્યાં પાણીની ડોલ નાખ્યા હોય તો સળગતું કઈ ઠરતું નથી, કઈ આપણું નથી, આ તો બધું મિથ્યા છે. આવો મેસેજ ખોટો લીધો. જનક મહારાજ ક્યારે કર્તવ્ય ચૂક્યા નથી. આખા એના ચરિત્ર વાંચો, બધા જ કર્તવ્યોને જનક મહારાજ પૂરી રીતે નિભાવે છે. એક વાત તો એ છે કે અષ્ટાવક્ર મહારાજે પોતાની યોગ શક્તિથી આ બધું બતાવ્યું છે, આ લખ્યું છે મોક્ષ ધર્મમાં. મિથિલા સળગી નથી, યોગ શક્તિથી બતાવ્યું છે. આ મેસેજ
કર્તવ્ય બજાવે જ છે. નરસિંહ મહેતા એ આટલા બધા ભક્ત છે, કયું કર્તવ્ય છોડ્યું? શામળિયાના વિવાહ કરે છે, કુંવરનું મામેરું ભરે છે, પિતાજીના શ્રાદ્ધ કરે છે. અરે એક ગરીબ બ્રાહ્મણ એની પાસે આવે છે કે મને 60 રૂપિયા આપો, મારે કન્યા દાન કરવું છે, મારી દીકરીને સાસરે વળાવી છે. એની પાસે કાંઈ નહોતું તો નરસિંહ મહેતા હાલી નીકળ્યા કે હાલો આપણે ઉધાર માગીએ. કર્તવ્ય ચૂકે છે આ એનો નથી તો પણ જો કર્તવ્ય સાચા સાધુ પુરુષો ચૂકતા નથી. પણ છતાંય ઘણા એવા હોય છે દીકરા દીકરી વહુ આ તે બધા એ કેસર જળથી ઠાકોરજીનું અભિષેક કરતા હોય સવારમાં, અને સાસુ સસરા કે માવતર ખાટલામાં કોઈ દોખથી દર્દથી પીડાતા હોય તો એના ઉપર ધ્યાન ન હોય. આપણે શું છે, ઠાકોરજીની સેવા યોગ્ય છે? આ તો બધું મોહ માયા છે, એ ખોટું અર્થઘટન છે. બાપને નવડાવો તો ઠાકોરજી નવડાવાઈ ગયો છે, એ મોડું ચાલશે. એટલે કર્તવ્ય ચૂક કરો એવું આ દ્રષ્ટાંત સમજાવતું નથી. નિર્લેપ દશા જનકની એ સમજવાનું છે. જલ કમલવત, પાણીના સરોવરમાં કમળ રહે છે, એ કમળ પાણીનો વિરોધ કરતું નથી, એ તો એનો આધાર છે. ઉપરાંત પાણી વરસે તો કમળપત્ર પોતાના કમળના પાંદડા ઉપર જળને બેસવા દે છે, બુંદને વિરોધ નથી કરતું. જુઓ એક એક વાતને ઝીણી ઝીણી રીતે સમજો. કમળપત્ર ઉપર જળ બિંદુને બેસવા દે છે અને અનેરી શોભા આપે છે, પણ સાર ત્યાં છે કે સેજ પવનનો ઝોકો આવે એટલે એ પેલું બિંદુ દળી જાય છે અને કમળપત્ર નિર્લેપ રહે છે. બસ આ રીતે કર્તવ્ય ન ભાવે એ બંધિયાના ડોસા તાઈ દોષા ભગત બંધિયાના સમયમાં બધા જાય પણ એ ન જાય. વ્યવહારમાં ગળા ડૂબ, ધારણ એક ને ધારણ બે, ગોળ જોખે કપાસ જોખે, હે હરિભક્તો ત્યાં જાય ગઢડા તો મહારાજને પૂછે કે મહારાજ કે ડોસા ભગત ન આવ્યા? મહારાજ એનું નામ જ લેશો નહીં. તમે ડોસો ડોસો કહેતા મોઢું સુકાતું નથી તમારું, પણ ડોસો ભગત આખો દિવસ ધારણ એક ધારણ બે ધારણ એક ધારણ ત્રણ આજ કરે છે મહારાજ. કદાચ અમે તો ડૂબ્યા છું પણ ડોસાની તો ચોટલી નથી દેખાતી. મહારાજ કે ના, એ મારો ડોસો ડૂબે નહીં. પેલા ને કે લ્યો જો પક્ષપાત તો જુઓ, આપણે ઘસાઈ જઈએ બધી રીતે ખેતીવાડી મૂકીને આવીએ અને તોય ભજન ડોસાનું કરે, અહીંયા અમે બેઠા છીએ એનું કઈ નહીં. મહારાજે સમજાવવા માટે ડોસા ભગતની પરિસ્થિતિ માટે કાગળ લઈને બંધિયાના જ માણસને મોકલ્યો કે ડોસા ભગતને આ ચિઠ્ઠી આપજો. એમાં શ્રીજી મહારાજે લખ્યું કે ડોસા ભગતને માલુમ થાય કે તમે જ્યાં હો જે સ્થિતિમાં હો ત્યાંથી તમે કાશીની યાત્રાએ ચાલી નીકળજો અને ત્યાંથી આવીને તમે અમને મળજો. હવે ત્યારે એ ખમીસ ઉતારી ખીલીએ ટીંગાવેલું અને કોઈ ગ્રહસ્થને ઘરે કપાસ કે ગોળ જોખતા. એક બંડી હતી અને ધોતી પહેરી હતી. સવારના 10 વાગ્યા હતા અને ખેપિયાએ ચિઠ્ઠી આપી અને ડોસા ભગતે વાંચી. એ જ ચિઠ્ઠી સાથે એક શબ્દ બોલ્યા વગર એ બંધિયાના ડોસા ભગત કાશીની જાત્રાએ ચાલી નીકળ્યા. પહેરણ પહેર્યું નથી, ભલામણ કરી નથી, ધીકતો ધંધો કંઈ જ વિચાર કર્યો નથી. કરી જુઓ થાય તો કાશી થઈને પાછા આવ્યા, મહારાજને મળ્યા. આ કઈ ખોટી નથી યોગ માયાથી બતાવેલી જનકની મિથિલા સળગતી, હો આ રિયલ છે, આપણો રિયલ જનક છે. પણ જનકનું નામ આવે તો રૂવાડા બેઠા થાય છે, ડોસા ભગતનું નામ આવે તો રૂવાડા બેઠા નથી થતા. આ જનક છે. કાશીથી પાછા આવ્યા, મહારાજને પ્રણામ કર્યા. મહારાજ ઓહો હો ડોસા ભગત આવો આવો. કાશીજી આવ્યા? હા મહારાજ. એ વખતે કાશી જવું મહિનાઓ નીકળી જાય. હા જઈ આવ્યો મહારાજ, ગંગામાં સ્નાન કર્યું. એ મહારાજ તમે ચિઠ્ઠીમાં ક્યાં લખ્યું હતું? હું તો કાશીના મેદાનમાં પગ મૂકીને પાછો. આપણે ડાપણ કરીએ એટલે અહીંયા આવ્યા ને પછી નાયે નહીં. મહારાજ તો કહે રાખે, સાધુ તો કહે રાખે. નિર્લેપ ડોસાની સ્થિતિ છે.
ઘણા લોકો અહીં એક બીજો પ્રશ્ન કરે છે કે જો અમે ગ્રહસ્થ છીએ, તમારે છે ને સાધુ છો, બધી વાતો થાય, અમે જો હેદભાવ ન રાખીએ, બૈરાઓ છોકરાઓ મરસ ફરસ, તો અમારી આ વ્યવહાર ચાલે કેમ? વ્યવહાર મમતા ન હોય તો ચાલો, અમારા બધા સાચવું કે મમતા છે તો એકબીજાને જમાડે છે, રાખે છે, આ બધું છે, આવો ને કેમ છે, શું છે, તમે જીમા ન જીમા, માથું દુખે છે કે નહીં, બામ ઘસી દઉં કે નહીં, મમતા જ ન હોય તો કે મો મર્યો બીજો. મમતા છે તો અમારું ચાલે છે, અને તમે કહો છો મમતા મૂકી દો. હા, સમજાતું નથી એટલે મમતા મૂકી દો તો વધારે સારું ચાલે. બગાડે છે મમતા, બગાડે છે. પણ આપણે શું કરીએ છીએ કે નિર્લેપ ભાવને ઘૃણા અર્થ કરીએ છીએ. બસ અમે નિર્લેપ થઈ ગયા તો પછી ઘૃણા કરીએ છીએ. છેટા રહેજો, હું પૂજામાં છું, મારે આ ઘરે જો, મને આડા આવશો, માં આડા કેમ ના આવે, તું લઈ આવ્યો છો બધાને, હવે ક્યાં જાતો તો માટી અને 20 વીઘા જમીન વેચીને લઈ આવ્યો છો અમને. છૂટાછેડાનો જ કોર્ટમાં કેસ ચાલે, એટલે જજે કીધું કે તમે બે માણસ સમજીને છૂટા પડી જાઓ, માથાકૂટ શું કરો છો? એટલે બેન કે હું છૂટી પડી જઈશ, પણ 20 વર્ષથી મને હેરાન કર્યો છે, હેરાન કરી છે, એટલે 20 વર્ષ હું એને હેરાન કરું પછી છૂટી થાઉં. એટલે આપણે લોક સાહિત્યકારો કે છે ને કે બૈરાઓ સ્મશાને કેમ જતા નથી, પુરુષો જાય છે માણસને સળગાવવા, તો બૈરાઓ એમ કે છે તમે તમારે જાઓ, અડધો અમે હળગાવ્યો, અડધો તમે હળગાવજો. અર્ધો અમે હળગાવી જ નાખ્યો છે, હવે અર્ધો છે ખોખું, હળગાઈ આવો તમે, અમારે આવવાની જરૂર શું છે, અમારું કામ પૂરું કરી દીધું, અમે અર્ધાંગીની છે, રેવા દેતા જ ખાંડી નાખીએ કે. અને પછી મને એક જણે સરસ અર્થ કર્યો, મને કે બૈરાઓ કૂટે છે, હું કામ ખબર છે, એ અર્ધો એના ભાગમાં હળગાવવાનું ન આવ્યું એટલે કૂટે છે, તારો મુવો આખો કળ હળગી જવો જોઈએ, આપણી ફૂક વાગે ત્યાં રેવો જોઈએ. જોકે આવું બહુ ન કહેવાય, પાછો ઘરે તમારે ડખો થાય ભાઈ. મમતા મૂકી દો, સારામાં સારું ચાલે. જે ડોક્ટર સર્જન હશે ને, એની પોતાની જ પત્નીને જયારે સર્જરી આવે ને, પોતે ઓપરેશન નહીં કરે. જો આ એક વસ્તુ તમે, એક બિલકુલ વાસ્તવિક, કેમ એને એનેસ્થેસિયા આપીને જયારે છરી હાથમાં લે છે ત્યારે એ મમતા છે ને, એટલે છરી ડગી જાય છે. આ શરીરને મેં આટલું ચાહ્યું છે એના ઉપર આમ કાપું ના, એ બીજા સર્જન પાસે લઈ જશે, સાહેબ મારી પત્ની છે. અરે તમે તો મોટા સર્જન છો, પણ હું ચલાવી નથી શકતો. ચલાવે બીજો ડોક્ટર, ઓપરેશન કરશે અને સક્સેસ ઓપરેશન કરશે. કેમ? મમતા નથી. મમતા તમારા છોકરાનું તમે બગાડો છો, મમતાથી બગાડો છો. એટલે મમતા જાય તો સંસાર બહુ સરસ ચાલે, ઉલટાનો બહુ સરસ ચાલે. તમે જીવી જોજો, આ ગરડાઓ દુઃખી થાય છે એ મમતાથી દુઃખી થાય છે ને. મમતા મૂકી દે, જોવો ભગવાનની મૂર્તિની જેમ સેવા થાય. બાબા તમારે ઢેબરું ખાવું, પોડલું ખાવું, હા મારે ઢીકો ખાવો, ખાવો ખાવ. મમતા મૂકી દે, ભગવાનની જેમ સેવા પૂજા થાય. પણ પકડ છે ને એ દુઃખી કરે છે. નિર્લેપ દશા, બસ હવે અમારે એ જોતું નથી. તો એવો ખરો ગ્રહસ્થ અને એવા ખરા સાધુની વાત ગમી તમને? હવે બીજો પ્રશ્ન છે, હજી 38મું જ ચાલે છે, આજ તો રાત પાડી દેવી છે, તો રાત તો પડી જ ગઈ છે, હું દી છે, શું છે, કાળું અંધારું જ છે ચારે બાજુ. બીજો પ્રશ્ન છે, આત્માનંદ સ્વામી મહારાજને પૂછ્યું, આત્માનંદ સ્વામી આત્મા વિશેનો પ્રશ્ન પૂછે છે, હે મહારાજ દેહ ઇન્દ્રિયો અંતઃકરણથી જુદો એવો જે જીવ તેનું રૂપ કેવી રીતે છે? મહારાજ કે લ્યો અમે થોડાકમાં ઉત્તર કરીએ કે દેહ ઇન્દ્રિયો એનાથી પર આ જીવ કઈ રીતે છે? શ્રીજી મહારાજ કહે કે દેહ અને ઇન્દ્રિયાદિકના સ્વરૂપનો જે વક્તા તે સર્વેના સ્વરૂપને જુદું જુદું કરીને શ્રોતાને સમજાવે છે, તે સમજાવનારો વક્તા તે દેહાદિક સર્વના પ્રમાણનો કરનારો છે ને જાણનારો છે, ને તે એ સર્વેથી જુદો છે એને જ જીવ કહીએ, અને જે શ્રોતા છે તે દેહાદિકના રૂપને જુદા જુદા સમજે છે ને એનું પ્રમાણ કરે છે ને એને જાણે છે, એ સર્વેથી જુદો છે, એને જ જીવ કહીએ એવી રીતે જીવના સ્વરૂપને સમજવાની રીત છે. કાંઈ સમજણ? આમાં એવું કહ્યું કે જે વક્તા છે એ જ જીવ છે અને જે શ્રોતા છે એ જ જીવ છે. તમે અત્યારે શ્રોતા છો કે નહીં? છો ને, તો તમે જીવ છો, સ્વરૂપ હાથમાં આવી ગયું. થોડું વિચાર, શ્રોતા છો? શ્રોતા છો? હા. કોણ શ્રોતા છે? કાન. કાન સાંભળે છે? ના. કાનની અંદર શ્રવણેન્દ્રિય છે, કાનના ગોલકમાં. તો એ સાંભળે છે? ના. એમાં મન ભળે છે, તો મન સાંભળે છે કે ના? એને બુદ્ધિ પ્રેરિત કરે છે. તો બુદ્ધિ સાંભળે છે? ના, એનો પ્રેરક આત્મા છે. એ આત્મા સાંભળે છે, એ જાણનારો છે, એ પ્રમાણ કરનારો છે. જેની સત્તાથી સંભળાય છે એ આપણું સ્વરૂપ છે, પ્રમાણ કરનારો છે. અને પ્રમાણ કર્યા વગરનું સાંભળ્યું નકામું છે. પ્રમાણ શું? જુઓ, આ ટેબલ છે. કોઈ કહે આ 3 ફૂટ છે, કોઈ કહે 2.5 ફૂટ છે, કોઈ કહે 1.25 ફૂટ છે. કઈ નક્કી થયું? પછી કે એમ કરો ભાઈ, આ માથાકોટ મૂકી દો, ફૂટપટ્ટી લાવો. ફૂટપટ્ટીથી લઈને માયપુર, પછી નક્કી કર્યું કે ભાઈ 1 ફૂટ અને 4 ઇંચ છે, આ નિશ્ચિત થઈ ગયું. એટલે 4 વસ્તુ છે, પ્રમેય, પ્રમાણ, પ્રમા અને પ્રમાતા. આ ટેબલ પ્રમેય છે, એને માપવાનું છે. ફૂટપટ્ટી પ્રમાણ છે, એ સાધન છે માપવાનું. પ્રમા એ છે 1 ફૂટ ને 4 ઇંચ, આ નક્કી માપ, યથાર્થ જ્ઞાન એ પ્રમા છે. પ્રમાતા કોણ છે? આપણે પ્રમાણિત કર્યું, ઓકે 1 ફૂટ ને 4 ઇંચ. એ પ્રમાણિત કરનારો પ્રમાતા એ આપણું સ્વરૂપ છે. ન તો ફૂટપટ્ટી એ નક્કી કરે, ન તો ટેબલ નક્કી કરે, ન તો એની પ્રક્રિયા નક્કી કરે. એમ આ દેહ, આ મન, આ બુદ્ધિ એને માપે, એને જાણે અને એને પ્રમાણિત કરે. આ દેહ તે આવો છે, આ છે. આ બુદ્ધિ તે આવી છે, એની આવી શક્તિ છે, આ છે. એમ જે પ્રમાણિત કરે, નિશ્ચિત કરે, એને જીવ કહેવાય. એટલે જે બોલે છે એ પણ જીવ છે, જે સાંભળે છે એ પણ જીવ છે. આ રીતે જીવનું સ્વરૂપ છે. એક એક કરીને આમ નોખા પાડે ત્યારે પ્રમાતા હાથમાં આવે. આવું સરસ મજાનું એક ગહન વેદાંત આટલામાં શ્રીજી મહારાજે મૂક્યું કે હવે અભ્યાસ કરી રાખો. સાંભળો, કોણ સાંભળે છે? કોણ જોવે છે? ઊંડા ઉતરો, જીવ હાથમાં આવે. આ એક રસ્તો બતાવે, પણ એ બહુ જાજુઓ ગુરુ છે અને એમાં બહુ હવે પડવા જેવું નથી, અહીં રહેવા દઈએ. તો હવે આપણે 39મું વચનામૃત લઈએ.